Vedere io con mani in mio fronte uomo, che atma, vartamana, avastama, raga ne raga danya, aku ka naam kuk, ke dasha mein vartu hua chata par, દશાવાન એવા ત્રણ સ્વભાવમાં એનો અભાવ છે. આત્માને આશ્રવની જુદાઈ છે એ વાત પ્રાણ ઉપર આવી નહોતી. ભૂત પર્યાયોમાં એ વાત આવી હતી પણ એ ભૂલાઈ ગઈ હતી. વર્તમાન આ મનુષ્ય પર્યાયમાં એ વાત કાન ઉપર આવી નહોતી અને ચાલતી પણ નહોતી. વર્તમાનમાં રાગ દ્વેષ મોહ જે પરાશ્રિત પરિણામ થાય પુણ્યને પાપના પરિણામ, ક્ષણમાં પુણ્ય ક્ષણમાં પાપ, હિંસા દુઃખ ચોરીના પરિણામ કે અહિંસા આદિના પુણ્યના પરિણામ, પાપ ને પુણ્ય બે ના પ્રકારના પરિણામ નું ફળ તે સમયે તેને દુઃખ વેદાય છે. જે સમયે રાગ ઉત્પન્ન થાય તે સમયે એનું ફળ દુઃખ વેદાય છે. હવે એવું પર્યાય દ્રષ્ટિથી થતો રાગ અને જે દુઃખ જ્યારે દશામાં છે ત્યારે પુણ્ય પાપ અને એના ફળમાં પ્રગટ થતો અનુભવમાં આવતું આકુતા લક્ષણ દુઃખ, એ દુઃખની નિવૃત્તિનો ઉપાય શું એ વાત ચાલતી નહોતી ને બહાર આવી નહોતી. શાસ્ત્રમાં હતી એમાં આપણા પરમ પૂજ્ય પરોપકારી ગુરુદેવ નો જન્મ થયો અને આ વાત બહાર આવી કે વર્તમાન દશામાં પુણ્ય પાપ અને દુઃખ ના ભાવ છે નથી. ભગવાન આત્મા અનુમતિહીન છે, બેની જુદાઈ છે. પર્યાય દ્રષ્ટિથી અજ્ઞાન થી ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી એકતા સાથે છે, પણ એકતા નો પ્રતિભાસ થવો તે જ અજ્ઞાન છે અને ભિન્નતા નું ભાન થવું તે જ જ્ઞાન અને ધર્મ છે. અને ભિન્નતા નું ભાન વર્તમાનમાં થઈ શકે છે. પૂર્ણ પાપ થી આત્મા ભિન્ન છે ને છે, તેથી એને ભિન્ન પાડીને આનંદ મૂર્તિ આત્મા નું ઉલમણ લેતા અવસ્થામાં દુઃખ નો અભાવ થાય છે અને આત્મિક સુખ એ સિદ્ધ ભગવાનની જાતનું સુખ, પર્યંત પરમાત્માની જાતનો આનંદ, આચાર્ય ઉપાધ્યાય ને સાધુ મુનિરાજ એની દશામાં આવતો અતિન્દ્રિય આનંદ, એની જાતના આનંદ નો સ્વાદ ગ્રસ્ત અવસ્થામાં આવી શકે છે. માત્રા ઓછી છે, જાત એક છે. જેમ સાકર અને સેકરેન માં સારા 500 ગણી મીઠાસ નો ફેર તફાવત છે, પણ સાકર માં મીઠાસ છે અને સેકરેન માં સારા 500 ગણી ભલે મીઠાસ, પણ જાત મીઠાસ ની એક છે. એ મનાદી કાળથી આત્મા રાગ થી ભીન હોવા છતાં વર્તમાન આકુળતાના પરિણામ થી અનાકુળ લક્ષણ આનંદ મૂર્તિ ભગવાન આત્મા જુદો ને જુદો હોવા છતાં પણ એક જેવું લાગે છે. એ સંસારનું કારણ છે. જેમ દેહ ને આ આત્મા સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. જેમ દેહ ને આત્મા સ્વભાવથી ભિન્ન છે, જેમાં કપૂર ને દેહ ભિન્ન છે અને દેહ થી આત્મા ભિન્ન છે, વર્તમાન પુણ્ય ને પાપ ના પરિણામ જે ચાલતા છે એને ભગવાન ભાવ કર્મ કહે છે, એને અજ્ઞાન ચેતના કહે છે. અજ્ઞાન ચેતના ના બે ભેદ છે, કર્મ ચેતના ને કર્મ ચેતના. શાસ્ત્રી શબ્દ છે, શાસ્ત્રી શબ્દ નું આપણે કઈ કામ નહીં, પણ રાગ થાય અને એનું કર્મ આત્મા એ સમયે દુઃખ ને વેદે. આજે રાગ કરે ને દુઃખ કાલ વેદાય એમ નથી, એ તો કર્મ નો બંધ થાય છે ને ઉદયમાં આવે ત્યારે જોડાય અને વેદાય, એ વિષય જુદો છે. અત્યારે તો જે સમયે જીવ રાગ ની ઉત્પત્તિ ભગવાન આત્મા ને ભૂલીને રાગ નું કર્તૃત્વ માં ઉભો છે ને રાગ ને કરે છે કર્મ પણ તે વખતે આપૂર્તા થાય છે, તે સમયે ભગવાન જ્ઞાનાનંદ આત્મા જુદો છે. ઉદય ભાવ ને પારણામિક ભાવ એ પ્રમાણ થી અવદૈક ભાવ અને જીવ દ્રવ્ય પ્રમાણ જ્ઞાન થી એક છે એમ કહેવામાં આવે છે. આગળ પદ્ધતિ થી એ પર થી જુદો પાડે છે, પણ રાગ થી જુદો પાડનાર એ અધ્યાત્મ શાસ્ત્ર પરમાગમ સમયતા રાધી તારો જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાનમય છે, આનુમય છે. વર્તમાનમાં તું રાગમય નથી, વર્તમાનમાં તું દુઃખમય થયો નથી. તને ભ્રાંતિ થી લાગે છે, ભાસે છે, અને જ્યાં સુધી હું રાગી ને હું દુઃખી એમ શ્રદ્ધામાં રાખી ત્યાં સુધી રાગની ને રાગ ને દુઃખ ની નિવૃત્તિ થઈ શકશે નહીં. સત્પુરુષ મળે છે અને ભેદ જ્ઞાન નો મંત્ર આપે છે કે જેમ પાણી મલિન છે માટીના સંગે પણ ફટકડી નાખતા મેલ જુદું પડી જાય છે અને સ્વચ્છ પાણી ની પ્રાપ્તિ થાય છે, એમ ભેદ જ્ઞાન રૂપી મંત્ર દ્વારા ભગવાન ચિદાનંદ આત્મા અને એની અવસ્થામાં બહિર્મુખ અવસ્થામાં એક સમય નો દોષ એ નિર્દોષ પરમાત્મા અને વર્તમાન ક્ષણિક દોષ એ બે ની જુદાઈ છે, બે થઈને એક આત્મા થતો નથી. આગમ તો એક આત્મા કહેશે અને હમણાં આવશે બધી વાત, પણ ભાઈ આ અલૌકિક વાત કાન ઉપર આવી છે ત્યારે એને થોડીક લક્ષમાં તો લેવા જેવી છે, એમાં રીત થાય એવું છે કે ભાઈ પર પદાર્થ થી જુદો પડે એ પ્રમાણમાં આવે, પણ પ્રમાણમાં અટકે તો એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. એ પ્રમાણમાંથી પછી લયમાં આવે ત્યારે એને હે ઉપાદેયનો ખ્યાલ આવે છે કે આ હે તત્વ જરાગાદી અને જ્ઞાનાનંદ ની મૂર્તિ સ્વામી ભગવાન આત્મા ચિદાનંદ બિરાજમાન છે તે ઉપાધિ છે. એ ઉપાધિ તરફ ઢળતા એને સંવર ની દિશા પ્રગટ થતા આત્મ નો નિરોધ થઈ જાય છે, ધર્મ ની દિશા પ્રગટ થાય છે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે આવી વાત સાંભળીને કોઈ ભવ પ્રાણી ભવ્યત્વ શક્તિ ની વ્યક્તિ થશે એને સમ્યક દર્શન થશે. આ આત્માની અનુભૂતિ થાય એવી આ તાત્પર્ય ગતિ છે. ટીકા કુંદકુંદ આચાર્ય ભગવાન મૂળ કરતા 2000 વર્ષ પહેલા થયા. મદ્રાસ થી 80 માઇલ દૂર પોમર હિલ છે, ત્યાં એની તપોભૂમિ છે. ત્યાંથી મારે ક્ષેત્ર પધાર્યા હતા, ગયા હતા, સૌ 8 દિવસ રહ્યા હતા. આ બધી શિલાલેખો છે, આ બધા શિલાલેખ મૈસૂરના સરકારના ત્રણ દેવગોળામાં પથ્થરો પડે છે અને એનું પુસ્તક બધા બહાર પડી ગયા છે. વર્ષો પહેલાના લેખ છે ત્રણ દેવગોળા ઉપર, જ્યાં બાહુબલીજીની પ્રતિમા છે. ભગવાન પાસે આરતી ગયા હતા, પોતાના ભગવાન પાસે તો હતા પણ અર્યન ભગવાન પાસે પગાર્યા ગયા. આઠ દિવસ રહ્યા, દેવ ધ્વનિ સાંભળે અહીંયા આવીને આ સમયસારાજી શાસ્ત્રો લખાય. તે મૂળ લેખક મૂળ કરતા તો કુંકુનાચાર્ય સમયસાર શાસ્ત્ર ના છે, પણ એની ટીકાકાર એના પછી 1300 વર્ષ લગભગ થયા. જયસેનાચાર્ય ભગવાન એને ટીકા કરી છે, તાત્પર્યવર્તી નામની ટીકા. એનું અત્યારે આ આપણે સ્વાધ્યાય ચાલે. એમાં જૂના કાને નવી વાત છે એ વાત સાચી છે કે દુઃખ વેદાય છે ત્યારે દુઃખથી હું જુદો. હા, અરે દુઃખથી છૂટે ત્યારે દુઃખથી જુદો હોય તો બધા કહે. દુઃખનો નાશ થાય અને સિદ્ધ પરમાત્મા થાય ત્યારે તો બધા કહે. પાણી મેલું હોય પછી ફટકડી નાખે મેલ નીકળી જાય ત્યારે તો બધા કહે કે પાણી સ્વચ્છ દેખાય છે, પણ જયારે પાણી મલિન છે માટીના સંગે પર્યાયમાં ત્યારે પાણી સ્વચ્છ છે. એમ ભગવાન આત્મા પવિત્ર પરમાત્મા અને અપવિત્ર પુણ્ય પાપના પરિણામ. એનાથી ભગવાન પવિત્ર પરમાત્મા ભિન્ન છે, ભિન્નનું ભાન પ્રત્યક્ષ થઈ શકે છે વર્તમાન કાળમાં. એ કેમ થાય અને એનો શું ઉપાય છે, આ ધર્મની શરૂઆતની વાત ચાલે છે. ઘણા વર્ષ પહેલા પૂજ્ય ગુરુદેવ પધાર્યા હતા અને રાત્રિ ચર્ચામાં છોટુભાઈ છે કે પ્રશ્ન કર્યો હતો કે સાહેબ પાપ તો અમારે કર્યું નથી અને આપ કહો છો કે આત્માનો અનુભવથી ધર્મની શરૂઆત થાય, તો અનુભવ સુધી અમે પહોંચી શકતા નથી, તો વચ્ચે પહેલા ત્યાં સુધીમાં પૂર્ણ કરવું કે કેમ, એવો પ્રશ્ન હતો. આપને યાદ હોય કે ન હોય પણ અમને બરાબર યાદ છે. જયારે ગુરુજીએ ઉત્તર આપ્યો તો સુંદર કે જયારે પુણ્યના પરિણામ થતા દેખાય ને ત્યારે એ પુણ્યના પરિણામ થી મારો આત્મા ભિન્ન છે એમ વારંવાર વેદના નો વિચાર કરવો. પ્રશ્ન હતો કે પાપ તો કરવા જેવું નથી અને શુદ્ધ આત્મા નો અનુભવ થઈ શકતો નથી, પછી વચલી ભૂમિકા તો પુણ્ય નહીં, પુણ્ય કરવું કે નહીં. એનો જવાબ કુંડ કરવું કે ન કરવું કઈ ન ઉત્તર આપ્યો. ના, જવાબ યથાર્થ આપો. જવાબ ચાલ્યો નહી. કેમ કે જો એમ સીધું કે કુંડ છોડી દો તો જીવ પાપમાં રહ્યો જાય, એને કુંડ કરો તો મીઠા તો બેડ થાય એમ જ્ઞાની કે શું જવાબ દીધો કે કુંડના પરિણામ જયારે આવે ત્યારે એમ વિચારવું કે આ કુંડના પરિણામ થી જ્ઞાનમય મારો ભગવાન આત્મા જુદો છે એમ વારંવાર ભેદ જ્ઞાન નો વિચાર કરવો. અલૌકિક ભેદ જ્ઞાન ની મંત્ર ની વાત અલૌકિક અપૂરો છે. એ કુંડ કુંડ ની મોરલી બધી અને લાયક જીવ બધા ભેગા થયા અને મોરલી ના નાદે ભાઈ એકાદી કરી ભરો ને એકાદી લીટી. લાયન નો મંત્ર આવ્યો જ્યાં લાયન જીવ નાચી ઉઠે છે અને કોઈ ને કોઈ વખતે રોમાંચ થઈ જાય છે એવી વાત બહાર આવી. એ વાત અહીંયા આચાર્ય ભગવાન 324 ગાથામાં સમજાવે છે, ભેદ જ્ઞાન નો મંત્ર આપે છે. અને આ મંત્ર અપર છે, ઓલો સરપ કર્યો હોય ને મંત્ર વાળો ઉતારે ને જો આયુષ એનું ન હોય તો ન ઉતરે ને મરી પણ જાય. એમ ડાક્ટરો મહેનત કરે અને આયુષ હોય તો બચે ને કર મરી જાય. પ્રત્યક્ષ અનુભવ થાય એવો આ મંત્ર છે. હવે આપણે વળી વિશેષ કહેવામાં આવે છે ત્યાંથી છે, બે પારા પૂરા થયા, ત્રીજો પારો શરૂ થાય છે એનું ઉપરનું બતાવું છે. વળી વિશેષ કહેવામાં આવે છે, ટૂંકાણમાં તો સંક્ષેપમાં તો બધું કહેવાય ગયું, પણ વળી વિશેષ વિસ્તારથી કહેવામાં આવે છે. ઔક્ષમિકાદી પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આ ઔક્ષમાદી પાંચ ભાવ શું એના માટે તો આ શિબિર છે. શિબિર શિક્ષણ થી અનેક પ્રકારના પ્રાથમિક જ્ઞાન એને મળે. હેતુ ઔક્ષમિક આદિ પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આ ચિત્રીને બતાવ્યું તું ચંદુભાઈ ઔક્ષમાદી પાંચ ભાવ. ત્યાં ઔક્ષમિક સરક્ષમિક શાયિક અને અવદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે, પર્યાયો છે, અવસ્થા છે, હાલત છે, દશા છે, પરિણામ છે. એ અવસ્થા ના ચાર ભેદ પ્રકાર પાડે છે. એક ઔક્ષમિક, એક સૌક્ષમિક, શાયિક અને અવદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. હમણાં એનો વિસ્તાર થોડો કરશું દુકાનમાં. અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે એ પરસ્પર સાપેક્ષ, પરસ્પર સાપેક્ષ એટલે જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય છે અને દ્રવ્ય છે ત્યાં પર્યાય છે. પર્યાય વિના દ્રવ્ય ની ને દ્રવ્ય વિના પર્યાય ની એ પરસ્પર સાપેક્ષ, પ્રમાણ થી સાપેક્ષ છે ને નહીં થી નિરપેક્ષ છે. અત્યારે અહીંયા પ્રમાણ થી સાપેક્ષ ની વાત ચાલે છે. અજમેરાભાઈ, અજમેરાભાઈ કે આ અટપટી વાત છે. સાપેક્ષ કહ્યું ને, દ્રવ્યમાં પર્યાય ની નાસ્તિ ને પર્યાયમાં દ્રવ્ય ની નાસ્તિ નહી છે ને વિભાગ કરે છે. બેને બેમાં વિભાગ કરનારી એક નિશ્ચય નહી છે. એ સાપેક્ષ ને નિરપેક્ષ ની વાત જુદી છે. આ તો પરસ્પર સાપેક્ષ દ્રવ્ય પર્યાય નું જોડતું પ્રમાણ જ્ઞાન નો વિષય. પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વૈ દ્રવ્ય ને પર્યાય નું જોડતું તે આત્મા જે પદાર્થ છે. આ આત્મા નું સ્વરૂપ છે. આત્મા છે એક દ્રવ્યરૂપ, એટલે ટકે અનાદિ અનંત અનંત ગુણાત્મક. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય આદિ આત્મામાં અનંત ગુણો છે. એક એક ગુણ પરિપૂર્ણ છે અને નિત્ય નિરાવરણ છે. અને એ ગુણો એમાં વધઘટ થતી નથી, એમાં કર્મ નું આવરણ કે ક્ષય એમાં લાગુ પડતું નથી. એવો એક દ્રવ્ય સામાન્ય પારણામિક ભાવરૂપ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ચેતન સામાન્ય જેવું છે તેવું અનાદિ અનુગ્રહ, તેને પારણામિક ભાવ કહેવામાં આવે છે. પોતાનો સ્વભાવ છોડે નહીં, જેમ કુદરત ઝડપ તો પણ છોડતું નથી, એમાં આત્મા પોતાનું ચૈતન્ય સામાન્ય જે છે એ કદી નિજ ભાવ ને છોડતો નથી. એને પારણામિક ભાવ કહેવામાં આવે છે, એને દ્રવ્ય કહેવામાં આવે. ધ્રુવ તત્વ, ટકતું તત્વ, ટકરું, અનાદિ અનંત, અને એની અવસ્થાઓ થાય છે ચાર પ્રકારની. એમાં ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક એ ધર્મના પરિણામ છે, અને અવદૈવ પરિણામ બંધનું કારણ ધર્મના પરિણામ. અવદૈવ ભાવ સંસાર તત્વ છે, ઔક્ષમિક ક્ષૌક્ષમિક ક્ષાયિક તત્વ છે. એ સાધક ને ત્રણ ભાવ છે, એનું ફળ મોક્ષ છે. આમાં નવે તત્વ આવી જાય છે, પાંચ ભાવમાં નવ તત્વ આવી જાય છે. હવે એ ચાર ભાવ પર્યાયના અને એક ભાવ દ્રવ્યનું, એને સમજાવવા માટે જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપે છે. પાણીનો એક ગ્લાસ હોય, ગ્લાસ એ પાણીનો ગ્લાસ ડોળું પાણી છે, જેમાં માટીના સંગે એકદમ ડોળું દેખાય છે ગ્લાસ. એ પાણીની નિર્મળ અવસ્થા દેખાતી નથી, જેમ પાણીનો નિર્મળ સ્વભાવ દેખાતો નથી, પણ આખું પાણી મલિન દેખાય છે એની અવસ્થા દ્રષ્ટિથી જોતા, તો એને અવદૈવ ભાવ કહેવામાં આવે છે. એને પાણીનો ગ્રાસ જ્યારે માટી એમાં નીચે બેસી જાય છે અને પાણીના ગ્લાસમાં નિર્મળતા દેખાય છે પર્યાયમાં, એને ઔક્ષમિક ભાવ કહેવાય. અને એ ગ્લાસ જરા હલી જાય તો સેજ એમાં ન દેખાય છતાં હોય એવી મલિનતા પ્રગટ થાય છે, એને ક્ષૌક્ષમ ભાવ કહેવાય. અને ક્ષાયિક ભાવ માટી તદ્દન નીકળી જાય એમાંથી પર્યાયમાંથી, ત્યારે એને ક્ષાયિક ભાવ કહેવાય. હવે ચાર ભાવ પર્યાય ના છે, ત્યારે પાણી જે સ્વચ્છ શક્તિ રૂપ, એ તો ચારે અવસ્થામાં જેવું છે તેવું છે. મલિન પાણી વખતે પણ સ્વચ્છતા, પાણીના સ્વભાવની શક્તિ રૂપ નિર્મળતા સ્વચ્છતા, પાણીના મલિન પર્યાય વખતે પણ જેવી છે તેવી છે. અને એમાં ફટકડી નાખીને મેલ કાઢી નાખવામાં આવે સર્વથા, ત્યારે પાણીની નિર્મળ અવસ્થા પ્રગટ થાય 100% શુદ્ધ. ત્યારે પણ પાણી તો પ્રથમ જેવું હતું એવું ને એવું છે. મલિન અવસ્થા વખતે પણ સ્વચ્છ 100%, અને પાણીની નિર્મળ 100% અવસ્થા થઈ ત્યારે શક્તિરૂપ નિર્મળતા તો 100% રહેલી છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર વધઘટ કઈ થતો નથી. આ પાણીના દ્રષ્ટાંતે પાંચ ભાવ નો ખ્યાલ આવે એટલા માટે આ દ્રષ્ટાંત આપે છે જ્ઞાનીઓ. આ પ્રકારના દ્રષ્ટાંત આપે છે. એમ આ ભગવાન આત્મા પાણી જેમ શક્તિ રૂપે સ્વચ્છ ને નિર્મળ ને શુદ્ધ કાયમ રહે છે, એની ગમે તે અવસ્થાઓ પલટે પાણીની, તો પણ પાણીનો શક્તિરૂપ નિર્મળ સ્વચ્છ સ્વભાવનો અભાવ થતો નથી. એમાં ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ની સ્વચ્છ પ્રતિમા મૂર્તિ છે, નિરાગે પરમાત્મા છે, નિત્ય શુદ્ધ પરમાત્મા છે. એ નિત્ય શુદ્ધ આત્મ સ્વભાવ અથવા આત્મદ્રવ્ય, એ દ્રવ્ય, દ્રવ્યનો ભાવ, નિત્ય શુદ્ધતા એ દ્રવ્ય સ્વભાવ છે. એ દ્રવ્ય સ્વભાવ સંસાર અવસ્થા હો, સાધક અવસ્થા હો કે મોક્ષ અવસ્થા હો, એ દ્રવ્ય સ્વભાવ આત્માના જીવ તત્વ સામાન્ય નો કોઈ પણ પ્રકારનો વધઘટ કે ફેરફાર થતો નથી. એવો ને એવો પરમાત્મા અંદર બિરાજમાન છે. પરિણામ ની અંદર ગમે તે પ્રકારના ફેરફાર થાવ, મલિનતા અલ્પ નિર્મળતા કે પરિપૂર્ણ નિર્મળતા થાવ, પણ આત્મા ચિદાનંદ આત્મા તેઓ ને એવો શક્તિ રૂપે નિત્ય શુદ્ધ નિત્ય નિરાવરણ રહેલો છે, એને દ્રવ્ય કહેવાય. એને દ્રવ્ય નું પડખું કહેવાય, એને સામાન્ય પડખું કહેવાય. હવે એની વિશેષ અવસ્થાઓમાં ચાર પ્રકાર. એમાં એક અવદૈવ ભાવ, જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી મિથ્યા દર્શન ચારિત્ર ના પરિણામ પ્રગટ થાય. કર્મ ના ઉદય ના સંગે થતો ભાવ, તેથી તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. કર્મ ના ઉદય ને વશ ઉદય માં જોડાતા સ્વતંત્રપણે તે પોતે પોતાના ભગવાન આત્માને ભૂલીને પરનું લક્ષ કરી નિમિત્તનું અવલંબન લેતો એ રાગ દ્વેષ મોહ રૂપે પરણવે છે. એ પરિણામ ને ઔદયિક ભાવ કહેવાય. જેમ પાણી મેળવું છે એ સ્થાને પર્યાય મેળવું થયું છે પાણી, એમ વર્તમાનમાં એ મલિન અવસ્થા એની અનાદિકાળથી છે. હવે જયારે એને સત સમાગમે ને પોતાની યોગ્યતાએ વેદ જ્ઞાન નો મંત્ર સાંભળે છે ત્યારે તે ભવ પ્રાણી એ ઉદયિક ભાવ રાગ દ્વેષ મોહ ને પરમ પારિણામિક સ્વભાવ ભાવ સચ્ચિદાનંદ આત્મા નિત્ય શુદ્ધ નિત્ય શુદ્ધ અને ક્ષણિક અશુદ્ધ નિત્ય શુદ્ધ દ્રવ્ય છે અને ક્ષણિક અશુદ્ધતા એક સમયની પર્યાયમાં છે. એનું આયુષ એક સમયનું છે, પણ જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી એક એક સમય લંબાવતા લંબાવતા અનાદિકાળથી અહીંયા સુધી આવ્યો. પણ એ ક્ષણિક અશુદ્ધતા રાગ દ્વેષ મોહની અને નિત્ય શુદ્ધતા દ્રવ્ય સ્વભાવની એ બે વચ્ચેનું જયારે ભેદ જ્ઞાન કરીને હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એમ ત્રણ વાર ભેદ જ્ઞાન કરીને પછી ચોથી વખતે આવે છે કે હું તો જ્ઞાનમય જ છું. રાગમય નથી એ નાસ્તી નો વિચાર પણ છૂટી જાય છે. હું તો જ્ઞાન ને આનંદમય છું. ભક્તિ ના વિચાર માં એ આત્મા આવે છે. એને ગુરુ ગમે જ્ઞાન મળ્યું છે, ગુરુ પાસેથી દેશના ઉદ્ધિને મળે છે. બધી વાત નીચે પારામાં આવશે. એ દેશના લબ્ધિ મળીને પ્રયોગ કરે છે. એવું સાંભળીને સંતોષ પામતો નથી, સાંભળીને કેવળ ધારણામાં રાખતો નથી, સાંભળીને કેવળ વિચાર આવે છે એમાં એ સંતાશો સંતોષ આપતો નથી. હું જ્ઞાનમય છું એમ જ્ઞાનમય છું એક કોણ જે આનંદ ગુણ લઈ લેવા અવિના ભાવ નું એકની મુખ્યતા થી વાત ચાલે. હું જ્ઞાનમય છું ત્યારે હું રાગમય અને આ મનુષ્ય હું ને એ બધું સ્ત્રી ને પુરુષે તો ક્યાંય એના ઘરમાં જ નું, પણ રાગમય છું એવું જે મિથ્યા સદન હતું એ છૂટવા લાગે છે. ભેદ જ્ઞાન ના મંત્ર થી મિથ્યાત્વ ગળે છે અને અનુભવ થી તરી જાય છે. ત્યારે હું જ્ઞાનમય છું એમ અંતરમાં ધ્યાન ના કાળે જે બેઠો છે જ્ઞાનમય છું એમાં એને રોમાંચ ખડા થાય છે. કોઈ વખતે કોઈ જીવને અનંત અનંત કાળ થી હું રાગી ને હું દુઃખી માનતો હતો, હું મનુષ્ય હું દેવ હું નારકી ને હું તિર્યન એ મારું સ્વરૂપ નહોતું.
વિચાર નો વિચાર કરતો એક માં એકાદ થતો એ આત્મા જયારે હું જ્ઞાન મય છું ત્યારે તે વિચાર વિકલ્પ છૂટીને એ પ્રત્યક્ષ જ્ઞાનમય થાય છે. જ્ઞાનમય છું એ દ્રવ્ય છે અને જ્ઞાનમય થવું એ ઔક્ષમિક ભાવ છે. એના જ્ઞાનમાં સમ્યક જ્ઞાન ચારિત્ર ત્રણેય ઔષધી લેવા. એ પછી મનાથી મિથ્યા દ્રષ્ટિથી પ્રથમ ઉક્ષમ સમ્યક દર્શન પામે છે એટલે ઔક્ષમિક ભાવ પેલો લીધો છે. આમાં ચાર પર્યાયમાં કેમ કે મોક્ષ શાસ્ત્ર છે, ધર્મના શાસ્ત્રોમાં પેલો ઉક્ષમ ભાવ લે એને ઔક્ષમિક ભાવ કહેવાય. એ વખતે એને ઉક્ષમ સમ્યક દર્શન થાય છે, નિમિત્ત રૂપે દર્શન નો ઉક્ષમ થાય છે. ઉપાદાન ક્ષણિક ઉપાદાનમાં ભાવ મિથ્યાત્ ઉક્ષમ ને પામે છે. ભાવ મિથ્યાત્વ નો ક્ષય થયો નથી, અધીન ઉક્ષમ ને પામે છે. એવી દશા ઉક્ષમ ની જેમાં અતિન્દ્રિય આનંદ વેદાય છે સિદ્ધ ભગવાન જેવું એનો ઉક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. પેલો ઉક્ષમ સમ્યક દર્શન થાય અને પછી જીવને સૌક્ષમ સમ્યક દર્શન થાય છે. ઉક્ષમ સમ્યક દર્શન ઉક્ષમ ચારિત્ર થાય છે, સૌક્ષમ સમ્યક દર્શન ચારિત્ર જ્ઞાન રૂપું થાય છે. ક્ષાયુષમાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે, પણ આપણે મુખ્યપણે સમ્યક દર્શન જે વાત કરીએ કે એમાં બધો અંદરમાં લઈને ઉભો વિસ્તાર નીચે તો ઉક્ષમ સમ્યક દર્શન થાય છે. સંસારનો નાશ થઈ જાય છે, સંસારનો અભાવ થાય છે. નવી પર્વતમાં જેમ વીજળી પડે બે કટકા થઈ જાય અને પછી સંધાય નહીં. એમ રાગ અને ભગવાન આત્માની એકતા બુદ્ધિ હતી એને પ્રત્યક્ષ શુદ્ધ આત્માની સર્વોત્તરી અનુભવ કરીને જ્યાં સ્વભાવમાં થયેલો ત્યાં સમ્યક દર્શન થયું, સ્વરૂપાચરણ ચારિત્ર પણ થયું અને સમ્યક જ્ઞાન પણ પ્રગટ, સ્વસંવેદન સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, અતિન્દ્રિય જ્ઞાનમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે અને ચતુર્થને શરૂ થાય છે. શુભ ઉપયોગ નીચે લેશે બધું. એ રીતે સૌક્ષમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્ર મોક્ષના કારણની આ વાત ચાલે છે. આવશે નીચે ત્રણ ભાવ મોક્ષનું કારણ છે, ઉદય ભાવ બંધનું કારણ છે, કારણામિક ભાવ મોક્ષનું કારણ નથી. વાત ધીમે ધીમે વધી આવશે. સૌક્ષમિક ભાવ ક્ષય અને અવદૈત રાગ દ્વેષ મોહના પરિણામ જે પરાસિત થાય તે અવદૈત ભાવ છે. કર્મના ઉદયના સંબંધે એનું કર્મના ઉપસમના સંબંધે ઔક્ષમિક, કર્મના ક્ષોક્ષમ સંબંધે ક્ષાયોક્ષમિક. આગમ પદ્ધતિમાં કર્મ સાપેક્ષ થી એના નામ હોય છે. અધ્યાત્મમાં એને આત્મભિમુખ પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે એ ઉપસમ ને ક્ષોક્ષમ ને ક્ષાયોક્ષમિક. નીચે કહે છે એ ચાર ભાવો પર્યાયો છે, પર્યાયો છે, પર્યાય નથી એમ. અવદૈત ભાવ છે. ડાક્ટર ને ત્યાં કોઈ દર્દી જાય તો માંદો માણસ જાતો હોય છે કે સાજો માણસ? એ હજુભાઈ જાય સાજા થઈને એ દર્દી થઈને ના કહેવાય, એ તો મુલાકાત લેવા જાય એમ ના કહેવાય. જેમ બીમાર માણસ વૈદજન કે ડાક્ટર પાસે જાય એમ જેની દશામાં દુઃખ ભાસ્યું છે કે રાજદેશ મોહનું દુઃખ છે, હું દુઃખી છું, બધું દાહ નાખતો સોનગઢ જાય કે બીમાર જાય છે સોનગઢ, એમાં બીમારીનો એનો સ્વીકાર છે કે દશામાં મિથ્યા જ્ઞાન ચારિત્ર છે. ત્યારે એ મોટા ઓપરેશન કરનારા ડાક્ટરતા સર્જન મીઠાતું નું ઓપરેશન કરતા થાય. હું પણ ડાક્ટર હતા પોતા સર્જન. હા એ સત્યા ખોજ કરે છે કે ક્યાં આત્મા ની વાત ચાલે છે, ક્યાં વિતરાગ ભાવ ની વાત ચાલે છે, ક્યાં ક્રિયાકાંડ ની વાત ચાલે છે, ક્યાં પુરુષી ધર્મ થાય એમ થપાય છે, એની તપાસ કરે છે શોધી કાઢે છે. ત્યારે એ સાંભળતા એને ખ્યાલ આવે છે, ઓહો આ વાણી કોઈ અપૂર્વ છે, આ વાણી ખ્યાલ આવે, ઓહો
પોતાનો સ્વભાવ ભોગ્યો તેને એ ધન ધાન્ય નથી, પણ પોતાની વસમાં ખેત થયેલી જ્ઞાનની અવસ્થા એને હીરા મોટે સમજ નથી.
એમના વેગમાં રહ્યો અને વધીને નીકળ્યો આપણે બધા છૂટીને મેડિકલ કોર્સ કરવાનું બોલે છે. Thank you. Thank you.